એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડાણપૂર્વક વાત કરીશું જેણે ખરેખર અમેરિકન સાહિત્ય પર એક અમિટ છાપ છોડી છે, ઝોરા નીલ હર્સ્ટનની ધેર આઈઝ વર વોચિંગ ગોડ.
હા, બિલકુલ. અને આ માત્ર એક વાર્તા નથી એમ કહી શકાય, પણ એક અશ્વેત સ્ત્રીની, જાણી ક્રોફર્ડની, પોતાની ઓળખ, પ્રેમ અને
સ્વતંત્રતાની શોધની એક ગહન ગાથા છે.
બરાબર. અને જે સમયે આ પુસ્તક આવ્યું 1937માં, ત્યારે પેલો હાર્લેમ રેનેસાનો સમયગાળો હતો ને, આફ્રિકન અમેરિકન કલા અને સંસ્કૃતિનો સુવર્ણકાળ જેને કહેવાય.
ચોક્સા. પણ હર્સ્ટનનો અભિગમ એ સમયના જે બીજા મોટા લેખકો હતા, જેમ કે રિચાર્ડ રાઇટ, એમનાથી થોડો અલગ હતો. એટલે કે મોટાભાગના લેખકોનું ધ્યાન જાતિગત સંઘર્ષ, શહેરી જીવનની મુશ્કેલીઓ એના પર હતું.
જ્યારે હર્સ્ટને શું કર્યું, એમણે ગ્રામીણ દક્ષિણ ફ્લોરિડાના જે અશ્વેત સમુદાયો હતા એમના આંતરિક જીવન પર ધ્યાન આપ્યું. હા, એમની સમૃદ્ધ સંસ્કૃતિ, એમની લોકબોલી અને ખાસ તો એક સ્ત્રીની જે અંગત યાત્રા હોય એના પર એમણે ભાર મૂક્યો, જે એ સમયે થોડું અસામાન્ય ગણાતું.
અને એટલે જ કદાચ શરૂઆતમાં થોડી ટીકાઓ પણ થઈ હતી, ખરું ને? ખાસ કરીને એમની ભાષાનો ઉપયોગ માટે અને જાતિવાદ પર સીધો પ્રહાર નથી કર્યો એમ પણ કહેવાયું.
સાચી વાત. પણ સમય જતાં એમના કામનું મૂલ્ય સમજાયું. કારણ કે જુઓ, હર્સ્ટન માત્ર લેખિકા નહોતા, એ તો એક પ્રશિક્ષિત માનવશાસ્ત્રી પણ હતા, ફ્રેન્ડ્સ બોઆસ જેવા દિગ્ગજ પાસેથી તાલીમ પામેલા.
ઓહ, એટલે એમના લેખનમાં એ ઊંડાણ દેખાય છે.
બિલકુલ. એમણે આફ્રિકન અમેરિકન લોકબોલી એટલે કે AAVE અને લોકકથાઓને ખૂબ જ આદર અને કલાત્મકતાથી રજૂ કરી. એ સાબિત કર્યું કે આ અવાજો પણ સાહિત્યિક રીતે કેટલા મૂલ્યવાન છે. અને એમનો ઉછેર પણ ઇટનવિલ જેવા સંપૂર્ણ અશ્વેત નગરમાં થયેલો એની અસર પણ દેખાય છે.
તો ચાલો આ નોંધપાત્ર નવલકથાના હાર્દમાં ઉતરીએ. એની શરૂઆત જ મને તો બહુ રસપ્રદ લાગે છે. પેલી ફ્રેમ નેરેટિવ સ્ટાઇલ છે વાર્તામાં વાર્તા.
એકદમ.
વાર્તા ખુલે છે ત્યારે મુખ્ય પાત્ર જેની ક્રોફર્ડ લગભગ 40 વર્ષની ઉંમરે એના વતન ઇન્ટનવિલ પાછી ફરે છે. અને કેવી રીતે? કામના મેલા ઘેલા કપડાં પહેર્યા છે, વાળ ખુલ્લા છે અને એકલી છે.
અને ગામ લોકો?
એ તો રાહ જોતા હોય ને.
હા, બસ પીઠ પાછળ કાનાફૂસી ચાલે છે, નિંદા થાય છે, પેલો એનો યુવાન પતિ ટીકે ક્યાં ગયો, શું થયું હશે, આવી બધી વાતો. પણ જેની કોઈને જવાબ આપવા રોકાતી નથી.
એ સીધી જાય છે એની ખાસ મિત્ર ફીબી વોટસન પાસે. અને પછી ત્યાંથી ખરી વાર્તા શરૂ થાય છે, નહીં?
બરાબર. જેની પોતાની આખી જિંદગીની કથા ફીબીને સંભળાવે છે, એટલે આખી નવલકથા જાણે જેનીનો પોતાનો અવાજ બની જાય છે. વર્ષોના અનુભવો પછી જે અવાજ ઘડાયો છે એ.
તો આ કથાનો મુખ્ય સૂર શું છે? શેની વાત છે આખરે?
મુખ્ય સૂર છે જેનીની પોતાને ઓળખની શોધ, સાચો પ્રેમ કોને કહેવાય એની શોધ અને સ્વતંત્રતા. સમાજ, કુટુંબ, એના જીવનમાં જે પુરુષો આવ્યા, એ બધાએ જે અપેક્ષાઓ રાખી, જે મર્યાદાઓ બાંધી, એમાંથી બહાર નીકળવાનો એનો સંઘર્ષ.
આખી નવલકથાને પૂછતી હોય એવું લાગે કે પ્રેમ એટલે શું? શું એ સુરક્ષા છે જેની નાનીમાં એના માટે ઇચ્છતી હતી?
હા.
કે પછી એ સામાજિક પ્રતિષ્ઠા અને સત્તા છે જેનો બીજો પતિ જ્હોન સ્ટાર્ક્સ આપે છે? અથવા તો એ પરસ્પર સન્માન, સમાનતા અને સાહસ છે જેને કદાચ ટીકે સાથે અનુભવવા મળ્યું?
બરાબર. અને આ બધા પ્રશ્નોના જવાબ જેનીને એના 3 લગ્નોના અનુભવોમાંથી ધીમે ધીમે મળે છે. દરેક સંબંધ એને પ્રેમ અને જીવન વિશે કંઈક નવું શીખવે છે, અને એને પોતાની સાચી ઈચ્છાઓ શું છે, પોતાનો અવાજ શું છે એ તરફ દોરી જાય છે. શરૂઆતમાં તો એ સાવ એમ કહીએ કે બીજાઓના કહ્યામાં ચાલતી હોય એવું લાગે.
હા, ખાસ કરીને એની નાનીમાં, નાની ક્રોફર્ડ. એમના પર તો ગુલામીના ભયાનક અનુભવોની છાપ છે, એટલે એમનો ડર તો સમજી શકાય એવો છે.
ચોક્કસ. એ જેનીને સુરક્ષિત જોવા માંગે છે, આર્થિક રીતે સ્થિર. અને એટલે જ 16 વર્ષની જેની, જેણે હજી તો પેલું પિયર ટ્રી નીચે પ્રેમનું પહેલું સપનું જ જોયું હોય છે.
હા, પેલો જોની ટેલર વાળો પ્રસંગ.
બરાબર. તરત જ એને ઉતાવળે લોગન કિલિક સાથે પરણાવી દે છે.
નાનીમાનો પેલો જાણીતો સંવાદ છે ને, જે ઘણું કહી જાય છે, The Negro woman is the mule of the world.
Huh? અશ્વેત સ્ત્રી દુનિયાનો બોજ વહન કરનાર ખચ્ચર છે. આ એમની પેઢીનું દર્દ અને એમની મર્યાદિત દ્રષ્ટિ બતાવે છે. એ જેનીને આ બોજમાંથી બચાવવા માંગે છે, પણ અજાણતા જ એને એક અલગ પ્રકારના બંધનમાં ધકેલી દે છે.
પેલો લોગન કેલિક્સ, એનો પહેલો પતિ, સ્થિરતા આપે પણ પ્રેમ નહીં.
પ્રેમ તો નહીં જ ને, એ જેનીને એક કામવાળી કે મિલકતથી વિશેષ કંઈ ગણતો જ નથી એવું લાગે છે.
અને અહીંથી જેનીનો પહેલો બળવો શરૂ થાય છે એમ કહી શકાય. જ્યારે લોગન એને ખેતરમાં કામ કરવા માટે દબાણ કરવાનું શરૂ કરે છે, ત્યારે જ એના જીવનમાં જો સ્ટાર્ક્સ આવે છે.
હા, જોડી સ્ટાર્ક્સ, વાંચાળ, મહત્વાકાંક્ષી, મોટા મોટા સપનાવાળો, એ જેનીને એક નવી દુનિયાનું વચન આપે છે, જાણે રાજકુમાર આવ્યો હોય એમ.
અને જેની લોગનને છોડીને એની સાથે ભાગી જાય છે, આ એનો પહેલો મોટો નિર્ણય હતો.
ત્યાં જો સ્ટાર્ક્સ પોતાની મહેનત અને આવડતથી ઝડપથી આગળ વધે છે, મેયર બને છે, મોટું વ્યાપારી બને છે. શરૂઆતમાં તો જેનીને લાગે છે કે હાશ, હવે બધું બરાબર થઈ ગયું, પ્રતિષ્ઠા મળી, સન્માન મળ્યું, સારું ઘર મળ્યું. પણ
અહીં પણ એની પોતાની જાત ક્યાંક ખોવાઈ જાય છે. નહીં જો સ્ટાર્ક્સ માટે જેની જાણેની સફળતાનું પ્રતીક બની જાય છે, એક શોભાની વસ્તુ.
બરાબર, એક ટ્રોફી વાઇફ. એ એને ઊંચા આસને તો બેસાડે છે, પણ એના અવાજને દબાવી દે છે. દુકાનમાં કામ કરવા દે, પણ લોકો સાથે બહુ હળવા ભળવા ન દે. અને પેલું એના લાંબા સુંદર વાળ,
હા,
જે એની ઓળખ અને શક્તિનું પ્રતીક જેવા છે,
એને બાંધી રાખવા મજબૂર કરે છે.
હા, જાણે એની શક્તિને જ બાંધી દીધી હોય. આ સંબંધમાં 20 વર્ષ નીકળી જાય છે. જેની બહારથી તો મિસિસ મેયર સ્ટાર્ક્સ છે, પણ અંદરથી એનું મૌન વધતું જાય છે, એકલતા વધતી જાય છે.
પણ પછી એક દિવસે મૌન તૂટે છે.
હા, દુકાનમાં તમાકુ કાપવાની બાબતે જાહેરમાં જો એનું અપમાન કરે છે, અને ત્યારે જેની પણ સામે બોલે છે, એની મર્દાનગી પર જ કટાક્ષ કરે છે. આ પહેલીવાર એવું બને છે કે જેની જાહેરમાં પોતાનો અવાજ ઉઠાવે છે.
અને આ ઘટના પછી જો જાણે ભાંગી પડે છે, એ સહન નથી કરી શકતો, બીમાર પડે છે અને પછી મૃત્યુશૈયા પર.
ત્યારે જેની એની પાસે જાય છે અને વર્ષોથી જે દબાવી રાખ્યું હતું એ બધું કહી દે છે, પોતાની લાગણીઓ, પોતાનું સત્ય. જોના મૃત્યુ પછી લગભગ 40 વર્ષની ઉંમરે જેની ખરા અર્થમાં સ્વતંત્ર થાય છે, અને એ પોતાના વાળ ખોલી નાખે છે, જાણે એની મુક્તિનું એ પ્રતીક હોય.
આ એક મોટો વળાંક છે એના જીવનમાં.
ચોક્કસ. અને પછી એના જીવનમાં આવે છે વર્જીબલ વુડ્સ, ઉર્ફે ટી કેક.
ટી કેક એનું નામ જ કેવું છે.
હા, અને એ પોતે પણ એવો જ છે, જોન સ્ટાર્ક્સથી સાવ જ વિપરીત. યુવાન છે, ગરીબ છે, પણ જીવનથી ભરપૂર છે. અને સૌથી મહત્વનું શું, એ જેનીને એક વ્યક્તિ તરીકે જુએ છે, એક સમાન સાથી તરીકે.
એને માન આપે છે.
બરાબર. એને ચેકર્સ રમતા શીખવે છે, માછીમારી કરવા લઈ જાય છે, એને હસાવે છે, એની સાથે નાચે છે. જેનીને પહેલીવાર લાગે છે કે કોઈ એને સમજે છે, એને સ્વીકારે છે.
આ સંબંધ જેનીના પહેલા શરૂઆતના પિયર ટ્રીના સપનાની સૌથી નજીક લાગે છે. નહીં, પરસ્પર પ્રેમ, આનંદ, સમાનતા.
હા, અને સમાજ તો વિરોધ કરે જ છે, જેની કરતા ઉંમરમાં નાનો, ગરીબ, પણ જેની કોઈની પરવા નથી કરતી. એ ટી કેક સાથે લગ્ન કરે છે અને એની સાથે એવરગ્લેડ્સ, જેને ધમક કહે છે, એ વિસ્તારમાં રહેવા જાય છે.
ત્યાં એમનું જીવન કેવું હોય છે?
ત્યાં એ લોકો બીજા મજૂરો સાથે કામ કરે છે, ખેતી કરે છે. જીવન સંઘર્ષમય છે, પણ એમાં એક જીવંતતા છે, એક સમુદાયનો ભાવ છે. જેની ત્યાં લોકો સાથે ભળાય છે, ગાય છે, વાર્તાઓ કહે છે. પહેલીવાર એને લાગે છે કે ખરેખર જીવી રહી છે.
પણ શું આ સંબંધ એકદમ આદર્શ હોય છે?
ના, એવું નથી. હોસ્ટન એ બાબતમાં બહુ વાસ્તવિક છે. આ સંબંધમાં પણ પડકારો છે. ગરીબી છે, ટી કેકની જુગારની આદત છે, ક્યારેક ઈર્ષ્યા અને ઝઘડા થાય છે, અને એક વખત ટી કેક ગુસ્સામાં જેની પર હાથ પણ ઉપાડે છે.
ઓ
હા, એટલે લેખિકા અહીં પ્રેમની જટિલતાઓને બતાવે છે. સાચો પ્રેમ એટલે બધું હંમેશા સારું જ હોય એવું નથી, પણ આ બધી બાબતો છતાં જેની અને ટી કેક વચ્ચે ઊંડો પ્રેમ અને સમજણ છે, એ પણ એટલું જ સાચું છે.
અને પછી આવે છે પેલું ભયાનક વાવાઝોડું, નવલકથાનો ક્લાઇમેક્સ કહી શકાય.
હા, પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ. અહીં કદાચ પેલું શીર્ષક સાર્થક થાય છે, ધેર આઈઝ વર વોચિંગ ગોડ. માણસની બધી યોજનાઓ, અહંકાર, બધું જ પ્રકૃતિની તાકાત સામે નાનું થઈ જાય છે. તેઓ જીવ બચાવવા માટે ભયંકર સંઘર્ષ કરે છે.
અને એ સંઘર્ષ દરમિયાન જ પેલી દુર્ઘટના બને છે.
બરાબર. જેનીને બચાવવા જતા ટી કેકને એક હડકાયેલો કૂતરો કરડે છે અને ધીમે ધીમે એની અસર દેખાવા માંડે છે. ટી કેક ભ્રમિત થઈ જાય છે, શંકાશીલ, હિંસક બની જાય છે.
કેવી કરુણતા.
અને અંતે એક અત્યંત દુઃખદ ક્ષણમાં જ્યારે ટી કેક હડકવાના કારણે ભાન ભૂલીને જેની પર હુમલો કરે છે ત્યારે જેનીએ પોતાના બચાવમાં એને ગોળી મારવી પડે છે.
પોતાના જ પ્રેમને પોતાના હાથે? આ તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
ખૂબ જ જટિલ અને પીડાદાયક પરિસ્થિતિ. અને પછી જેની પર હત્યાનો આરોપ લાગે છે. આખો અશ્વેત સમુદાય જે ટી કેકને ખૂબ ચાહતો હતો એ જેનીની વિરુદ્ધ થઈ જાય છે.
પણ પછી કોર્ટમાં શું થાય છે?
કોર્ટમાં શ્વેત જ્યુરીની સામે જેની પહેલીવાર પોતાની પૂરી તાકાતથી પોતાના અવાજમાં પોતાની વાત રજૂ કરે છે. તે પોતાની આખી કહાણી કહે છે. પ્રેમ, આનંદ, પીડા અને અંતે બનેલી એ અનિવાર્ય ઘટનાની વાત. એનો અવાજ અહીં ખરા અર્થમાં મુક્ત થાય છે.
અને પરિણામ?
જ્યુરી એને નિર્દોષ જાહેર કરે છે.
અંતે તે ઇટનવિલ પાછી ફરે છે. વર્તુળ જાણે પૂરું થાય છે.
હા, જ્યાંથી વાર્તા શરૂ થઈ હતી ત્યાં. ગામ લોકો હજી પણ એને પૂરી રીતે સમજી નથી શકતા, એની ટીકા કરે છે. પણ હવે જેનીને એની પરવા નથી. એ ફીબીને પોતાની આખી કથા સંભળાવી ચૂકી છે. એણે પોતાનો અનુભવ, પોતાનું સત્ય કહી દીધું છે.
એ હવે એકલી છે, પણ કદાચ એકલવાઈ નથી.
બરાબર કહ્યું. એણે પ્રેમ કર્યો છે, પ્રેમ ગુમાવ્યો છે અને સૌથી અગત્યનું, એણે પોતાની જાતને શોધી છે, પોતાનો અવાજ મેળવ્યો છે. પેલો ક્ષિતિજ જે પહેલા દૂર હતો એ હવે એણે પોતાની અંદર સમાવી લીધો છે.
આખી યાત્રા ખરેખર અદ્ભુત છે. અને જે રીતે હર્ષ્ટને આ કથા કહી છે, એમની ભાષા એ પણ એટલી જ મહત્વની છે ને?
ચોક્કસ. એમની ભાષામાં એક અનોખી વાત છે. ક્યારેક એકદમ કાવ્યાત્મક, ઊંડું વર્ણન હોય તો ક્યારેક પાત્રોની જીવંત, તળપદી લોકબોલી હોય. આ બંનેનું મિશ્રણ એક અનોખું વાતાવરણ ઊભું કરે છે.
હા, અને પેલો ભાષાનો ઉપયોગ જ શરૂઆતમાં વિવાદનું કારણ બન્યો હતો. જે રીતે એમણે પાત્રોના સંવાદોમાં આફ્રિકન અમેરિકન વર્નેક્યુલર ઇંગ્લિશ AAVE-નો ઉપયોગ કર્યો
ત્યારે ઘણાને લાગ્યું કે આ તો રૂઢિગત છબીઓને વધુ મજબૂત કરશે. પણ હર્સ્ટનનો ઉદ્દેશ અલગ હતો. એ તો એ બોલીની જીવંતતા, એની કાવ્યાત્મકતા, એની શક્તિ બતાવવા માંગતા હતા.
અને એ ભાષા જ પાત્રોને અને એમની સંસ્કૃતિને વધુ પ્રામાણિક બનાવે છે.
બરાબર. એ સિવાય પ્રતીકોનો ઉપયોગ પણ કેટલો સુંદર છે. પેલું પિયર ટ્રી, જેનીના વાળ, ક્ષિતિજ, વાવાઝોડું, આ બધા માત્ર વસ્તુઓ કે ઘટનાઓ નથી, પણ ઊંડા અર્થો ધરાવે છે.
જેમ કે જેનીના વાળ, એ એના સ્ત્રીત્વ, એની શક્તિ, એની સ્વતંત્રતાનું પ્રતીક છે. જ્યારે જો સ્ટાર્ક્સ એને વાળ બાંધી રાખવા કે છે
ત્યારે
એ ખરેખર એની ઓળખને, એની શક્તિને નિયંત્રિત કરવાનો પ્રયાસ છે. અને જ્યારે જોના મૃત્યુ પછી એ વાળ ખોલી નાખે છે, એ એની મુક્તિની ઘોષણા જેવું લાગે છે.
અને પેલો ક્ષિતિજનો ઉલ્લેખ વારંવાર આવે છે.
હા, શરૂઆતમાં જેની માટે ક્ષિતિજ એટલે દૂરનું એક સ્વપ્ન, શક્યતાઓનું પ્રતીક, કંઈક પામવાનું છે, ત્યાં પહોંચવાનું છે. પણ અંત સુધીમાં એ કહે છે ને કે શી પુલ્ડ ઇન હર હોરાઇઝન લાઈક અ ગ્રેટ ફિશનેટ, શી કોલ્ડ ઇન હર સોલ ટુ કમ એન્ડ સી.
મતલબ કે હવે એણે ક્ષિતિજને બહાર શોધવાને બદલે પોતાની અંદર જ પામી લીધો છે. પોતાની આંતરિક શાંતિ અને સમજણ મેળવી લીધી છે. બરાબર. આ નવલકથા ઘણા બધા મહત્વના વિષયોને એકસાથે ગૂંથે છે. પ્રેમ અને સંબંધોના જુદા જુદા સ્વરૂપો, સુરક્ષાવાળો પ્રેમ, સત્તાવાળો પ્રેમ, સમાનતાવાળો પ્રેમ,
અવાજ અને મૌનની શક્તિ. જેનીની આખી યાત્રા જ મૌનમાંથી અવાજ સુધીની છે.
હા, પહેલા નાની, પછી લોગન, અને ખાસ કરીને જો સ્ટાર્ક્સ, બધા એનો અવાજ દબાવવાનો જ પ્રયાસ કરે છે. પણ ટીકે કેને બોલવા, જાવા, પોતાની જાતને વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરે છે. અને અંતે ફીબીને વાર્તા કહેવી અને કોર્ટમાં પોતાની સફાઈ આપવી એ એના અવાજની અંતિમ સિદ્ધિ છે.
જાતિ, લિંગ અને વર્ગના જે આંતરપ્રભાવો છે એ પણ બહુ સૂક્ષ્મ રીતે આવે છે.
ચોક્કસ. અને પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો તણાવ. પેલું પિયટ્રી કુદરતી સત્ય જેવું છે, જ્યારે લગ્ન, સામાજિક નિયમો એ સંસ્કૃતિ છે, અને વાવાઝોડું તો પ્રકૃતિની અંતિમ શક્તિનું પ્રતીક છે.
સમુદાય અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેનું સંતુલન પણ એક મુદ્દો છે. ઇટનવિલ અને એવરગ્લેડ્સ બંને સમુદાયો અલગ અલગ અનુભવો આપે છે.
અને પેઢીગત આઘાત અને શાણપણની વાત પણ બહુ મહત્વની છે. નાનીના અનુભવો એમને રક્ષણાત્મક બનાવે છે, પણ એ જ રક્ષણ જેનીના વિકાસમાં ક્યાંક ને ક્યાંક અવરોધ બને છે. જેનીએ પોતાની પેઢી માટે પોતાનો રસ્તો જાતે બનાવવો પડે છે.
આ નવલકથા વાંચતી વખતે ભાવનાત્મક રીતે ખૂબ જ જોડાણો અનુભવાય છે. જેનીની ખુશીમાં આપણને ખુશી થાય, એના સંઘર્ષમાં દુઃખ લાગે.
અને ટીકેકનું મૃત્યુ એ ખરેખર હચમચાવી નાખે એવું છે, પણ એ પ્રેમ અને નુકસાનની વાસ્તવિકતાને ઉજાગર કરે છે. જીવન હંમેશા સુખદ અંત સાથે નથી આવતું.
અને પેલી ટીકેક દ્વારા જેની પર હાથ ઉપાડવાની ઘટના, એ પણ હર્સ્ટનની પ્રામાણિકતા બતાવે છે. એ સંબંધોની જટિલતાને છુપાવતા નથી.
બિલકુલ, એ આપણને અસ્વસ્થ કરે છે, પણ વિચારવા મજબૂર કરે છે કે પ્રેમભર્યા સંબંધોમાં પણ સત્તાની અસમાનતા કેવી રીતે કામ કરી શકે છે. આ કોઈ પરિકથા નથી, આ જીવનની કથા છે, અને એટલે જ તે આજે પણ એટલી પ્રસ્તુત લાગે છે.
તો અંતે આટલી ચર્ચા પછી એમ કહી શકાય કે આ વાર્તા આજે પણ આપણને શું શીખવી જાય છે? એમાંથી કયો વિચાર આપણી સાથે રહી જાય છે?
મને લાગે છે કે મુખ્ય વાત એ જ છે કે પોતાની જાતને શોધવાની, પોતાની ઓળખ બનાવવાની અને પોતાની શરતો પર જીવવાની જે સફર છે, એ કદાચ ક્યારેય સરળ નથી હોતી, પણ એ જ સૌથી મૂલ્યવાન સફર છે.
હા, અને પ્રેમ કદાચ કોઈ સ્થિર મળી ગયેલી વસ્તુ નથી, પણ એક સતત વિકસતી, બદલાતી, ક્યારેક પીડાદાયક, છતાં જીવંત રાખતી પ્રક્રિયા છે. અને પોતાનો અવાજ શોધવો એ ખરેખર જીવનભરનું સાહસ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.